प्रताप सिंह प्रेमानंद सिंह अद्भुत कवाली बोला था। कवाली सांभता सांभता तो कवालो मोढ़ा मांगला नाखी गया था। भगवान स्वामीनारायण ની પાસે હાથ જોડીને કહેવા લાગ્યા, કૃપાનાથ, અત્યાર સુધી અમારા મનમાં અભિમાન હતું, અમારી જેવી કવાલી કોઈ ગાઈ ન શકે, પણ પ્રેમ સખી પ્રેમાનંદ સમેત અદ્ભુત કવાલી ગાઈ છે। પ્રતાપસિંહ તમામ કવાલોનો અહંકાર ઓગળ્યો છે। ભગવાન શ્રી હરિએ કવાલોને પણ તેમ છતાં ઇનામો આપ્યા છે। અને બહાદુર ખાને ભગવાન શ્રી હરિને કહ્યું, કૃપાનાથ, હું બહુ રાજી થયો છું, કંઈક મારે ભેટ અર્પણ કરવી, શું આપું? મહારાજ કે અમારે કાંઈ ન દે, નહીં માલિક, કાંઈક માગો। અને એ વખતે ભગવાન શ્રી હરિ બોલ્યા, બહાદુર ખાન, સાંભળો, તમે મંદિરની બધી જ જગ્યા અર્પણ કરી છે, પણ એનો દસ્તાવેજ નથી કરી આપ્યો। અદ્ભુત વ્યવહારિકતા બતાવી, તમે જો રાજી થયા હોવ તો એ પાકો દસ્તાવેજ કરી આપો। બહાદુર ખાનની પાસે ભગવાન સ્વામિનારાયણ જગ્યાનો પાકો દસ્તાવેજ કરાયો છે। અને પ્રતાપસિંહ ભગવાન શ્રી હરિ ફરીવાર પાછા ગઢપુર આવ્યા છે। આ બાજુ ગઢપુરનું મંદિરનું કાર્ય પૂર્ણતાને આરે પહોંચ્યું છે। લાડુબા જીવબા દાદા ખાચર સંતો ભક્તો મહારાજની વિનંતી કરી, કૃપાનાથ, મંદિર પૂર્ણ થયું છે, મંદિર તો અદ્ભુત તૈયાર થયું છે, જેવું મંદિર તૈયાર થયું છે એવી જ મૂર્તિ તૈયાર કરાવડાવો। અને ભગવાન શ્રી હરિની જયારે વિનંતી કરી છે, ભગવાન શ્રી હરિ મનોમાં વિચારવા લાગ્યા છે, જેવું મંદિર છે એવી જ અદભુત મૂર્તિ તૈયાર કરાવી છે, પણ એવી મૂર્તિ તૈયાર કરી આપે એવા નારાયણજી સુથાર એ તો જૂનાગઢ છે।
તારે નારાયણ નામ જય હરિ, સુ તારે નારાયણ નામ જય હરિ, તેડાવિયા ગણેતી તે
નારાયણજી એવું દિવ્ય સ્વરૂપ બનાવ્યા આપો।
નાશિકા
એને માપવી પડે, કેમ કરી માપવી? મહારાજ આપને આંખ એના મારે દર્શન કરવા કેમ કરી? મારી સામે બેસો ને મહારાજ, આપ કહો એવું મૂર્તિ એવું સ્વરૂપ બનાવી આપો।
દેવાધિદેવ હરે નાનદી,
ભારે પોતાની ચિંતા જ્યારે વ્યક્ત કરી છે, પ્રસન્ન થયેલા મહારાજે કંઠમાંથી ગુલાબનો હાર કાઢી નારણને આપ્યો. લો નારણ, શું કામ ચિંતા કરો, જ્યારે પણ તમને અમારા દર્શનનો સંકલ્પ થાય હારની સામે જોજો, જોવાની ઈચ્છા ઉરમાહી થાશે, તમારી મૂર્તિ તમને જણાશે. હારની સામે તમે જોશો મારા, તમને દિવ્ય દર્શન થશે, અને પછી મારું અંગે માપતા જજો, મૂર્તિ બનાવતા જજો, અંગે માપતા જજો, મૂર્તિ બનાવતા જજો. પ્રતાપશી અદભુત રીતે મૂર્તિનું કાર્ય આગળ વધ્યું છે. પણ આગળ વધતા વધતા મૂર્તિનું થોડું કાર્ય બાકી છે. જમણા પગના અંગૂઠા એ રિપેર કરતા કરતા અંગૂઠો ખંડિત થયો છે, હાહાકાર મચી ગયો. સંતો ભક્તો તમામ રડી પડ્યા છે. મહારાજની પાસે જઈને કહ્યું, કૃપાનાથ, મૂર્તિ તો ખંડિત થઈ ગઈ. માલિક, કેટલાય પ્રયાસ પછી આવો સુંદર પથ્થર મળ્યો હતો, આટલી અદભુત મૂર્તિ તૈયાર થઈ હતી પણ ખંડિત થઈ ગઈ. સંતો ભક્તો જયારે ખૂબ રડ્યા છે, મહારાજ કે ચિંતા નહીં કરો, જે કઈ ઘટના ઘટી છે મારી ઈચ્છાથી ઘટે છે. બધાને ભગવાન શ્રીહરિએ ધીરજ આપી છે. પ્રતાપસિંહ, સંતો ભક્તો ચિંતિત છે, પણ બરાબર મધ્યરાત્રે ભગવાન સ્વામિનારાયણ દાદા ખાચર આદિકને જગાડ્યા છે. કીધું, દાદા કેલાને કાંઠે જાઓ, ગાડું જઈને શ્વેત દીપમાંથી પથ્થર આવ્યો છે, પથ્થર લઈ આવો જાઓ. અને પ્રતાપસિંહ, શ્વેત દીપમાંથી પથ્થર, દિવ્ય પથ્થર આવ્યો છે. દાદા ખાચર કેટલાય દરબારોને સાથે લઈ પથ્થર લાવ્યા છે ફરીવાર દરબાર ગમી. પ્રતાપસિંહ બીજી વાર મૂર્તિના કાર્યનો પ્રારંભ થયો. કાર્ય આગળ વધતા વધતા મૂર્તિ પૂર્ણતાના આરે પહોંચવા આવી છે. ફક્ત શિખાનો ભાગ બાકી છે, એ થોડોક અધૂર એકાદ દિવસનું કામ બાકી છે. ભગવાન શ્રીહરિએ ભરસભામ કહ્યું છે, આ મૂર્તિને આજે વાસુદેવ નારાયણના ઓરડાની બાજુની નાની ઓરડી મુકાવો, અને સાંભળો, આ ઓરડી કોઈ ખોલશો નહીં. આમ કહીને મહારાજ અક્ષય ઓરડી ગયા છે. લાડુબાન જીવબાના મનમાં સંકલ્પ થયો, મહારાજ કોઈ દી ના નથી કહેતા, આજ કેમ નાખી દીધું. ઓરડી ખોલી છે, ગોપીનાથજી મહારાજની મૂર્તિ તૈયાર થઈ ચૂકી છે, ઉપર વસ્ત્ર ઢાંકેલું છે, એને ખોલી દર્શન કરી ફરી ઢાંકી દીધું. બીજે દાડે સવારના પરમાં અધૂરું કામ પૂર્ણ કરવા માટે નારણજી સુતાર આવ્યા છે, પણ શિખાના ભાગમાં જ્યાં ટાચનું અડાડ્યું, અન પ્રતાવશી લોહીની છેડ ઉછળી. નારણજી દોડતા દોડતા મહારાજની પાસે ગયા. મહારાજ, ગોપીનાથજી મહારાજની મૂર્તિમાંથી તો લોહી વહી રહ્યું છે. ભગવાન શ્રીહરિ દોડતા દોડતા આવ્યા છે, જેથી લોહી વહી રહ્યું છે એના પર પોતાનો વરદ હસ્ત પધરાયો, લોહી વહેતું બંધ થયું. વિશાળ સભા બોલાવી ભગવાન શ્રીહરિ બોલ્યા છે, ભક્તજનો, ઓરડો કોણે ખોલ્યો હતો? લાડુબા જીવબાઈ કહ્યું, મહારાજ અમે ખોલ્યો હતો, અમે તમને ના કીધી હતી, તો શા માટે ખોલ્યો? હવે સ્વરૂપની અંદર અમારો આવિર્ભાવ થઈ ચુક્યો છે, અધૂરું કામ અધૂરું જ રહેશે, અપૂર્ણ નહીં થાય. અને ભક્તજનો, આજે પણ ગોપીનાથજી મહારાજની મૂર્તિ અધૂરી છે. તમે ક્યારેક મંગળામાં કે શયનમાં દર્શન કરજો, એના કરતા પણ પટાભિષેકમાં બહુ સરસ દર્શન થાય. અભિષેક થતો હોય, શિખાનો ભાગ આજે અધૂરો છે, સીધો છે, નેત્રમ ગોળાકાર હોય. જોકે ભક્તજનો, લાડુબા જીવબા ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા કોઈ દી ન લોપે. મહારાજ ના પાડે પછી દરવાજો ખોલે, પછી ઓરડો ખોલે, પણ ભગવાનની ઈચ્છાથી ખોલ્યો છે. મહારાજ જાણે આપને એમ દેખાડવા માંગતા હતા, હે ભક્તજનો, હે પરમહંસો, તમે એમ નહીં માનશો, મેં મંદિરની અંદર પથરાઓ પધરાવ્યા છે, પંચભૂતિની મૂર્તિઓ પધરાવી છે. ભગવાન શ્રી એમ કહેવા માંગતા હતા, મેં બંધાવેલા મંદિરની અંદર સ્વયં હું પોતે બિરાજમાન થયો છું, આને તમે પથ્થરની મૂર્તિ માનશો નહીં, આને તમને પાષાણની મૂર્તિ માનશો નહીં, આને તમે પંચધાતુની મૂર્તિ માનશો નહીં. બતાવવાને માટે અદભુત પ્રતાપ ભગવાન સ્વામિનારાયણ દેખાડ્યો છે. અદભુત રીતે મૂર્તિનું કાર્ય પૂર્ણ થયું છે. આન પ્રતાપશી મૂર્તિનું કાર્ય પૂર્ણ થતા ભગવાન શ્રીહરિએ હવે ધામધૂમીથી ગઢપુરને આંગણે ગોપીનાથજી મહારાજનું સ્થાપન કરવાનો સંકલ્પ કર્યો છે. શુભ મુહૂર્ત જોડાયો છે. સંત 1885ના આશ્વસુદી દ્વાદશીનું મુહૂર્ત આવ્યું છે. પ્રતાપશી દેશાંતરમાં કંકોત્રી મોકલાવે છે. જ્યાં જ્યાં કંકોત્રી મળે છે ત્યાંથી હજારોની સંખ્યામાં સંતો ભક્તો આજ ગઢપુર આવવા માટે ઉમટ્યા છે. પ્રતાપશી હજારોની સંખ્યામાં આજ ગઢપુરની અંદર સંતો ભક્તો જયારે આવ્યા છે, ગઢપુર ગામ જાણે નાનું પડવા લાગ્યું છે. હજારોની સંખ્યામાં નનારી ઉમટ્યા છે. અરે દાદા ખાચરના દરબારમાં તો એટલી ભીડ જામી છે, ઉભું રહેવા કોઈ પામતું નથી. વિશાળ યજ્ઞશાળા તૈયાર કરવામાં આવી છે. વેદની રૂચાઓ વિદ્વાન ભૂદેવો બોલી રહ્યા છે. અક્ષરધામનો મુક્ત પ્રહલાદ જાણે ગોપીનાથજી મહારાજની મૂર્તિની અંદર મૂર્તિ પ્રતિષ્ઠાનો મહોત્સવનો લાભ લેવા માટે આવ્યા છે. અને પ્રતાપશે અતિ ધામધૂમીથી ભગવાન શ્રીહરિએ સ્વામી ગોપીનાથજી મહારાજની સ્થાપના કરી છે, સાથે રાધિકાજીની સ્થાપના કરી છે, વાસુદેવ નારાયણ ધર્મદેવ ભક્તિ માતાની સ્થાપના કરી છે, સૂર્યદેવની સ્થાપના કરી. અને જયારે મૂર્તિની આરતી ઉતારી તાટક કર્યું છે, મૂર્તિમાંથી અદભુત તેજના પૂજો વહેતા થયા છે. ભગવાન શ્રી હરિના સ્વરૂપની અંદર એ તેજ તમામ લીન થયો છે. હજારો ભક્ત ના પડે છે. આ સ્વરૂપની અંદર સ્વયં ભગવાન શ્રી હરિનો આવિર્ભાવ થઈ ચુક્યો છે. પ્રતાપશી અદભુત રીતે પ્રતિષ્ઠા વિધિ પૂર્ણ થયો છે. ભક્તજનો, ખરેખર ગોપીનાથજી મહારાજનું સ્વરૂપ અતિ રળિયામણું છે, અતિ રળિયામણું. કારણ કે મહારાજ હતા જેવા, કોટી કામને લજ્જા પમાડી એવું અદભુત દિવ્ય સ્વરૂપ હતું. અને જેવું મહારાજનું સ્વરૂપ હતું, બાટલું બદલા જેવું સ્વરૂપ નારાયણ સુતારે તૈયાર કરાયું છે. આપણે એના શિર મહત્વતા ગાઈએ એમ નહીં. આજથી 21 વર્ષ પહેલા એ મુંબઈની અંદર ફરવા માટે ગયેલા, જ્યારે વિદ્યાભ્યાસ કરતા ત્યારે, એમાં હરિરામ હરિકૃષ્ણ મંદિરની અંદર અમે દર્શન કરવા ગયા. કપાળમાં તિલક ચાંદલો જોતા, એના જે મહંત હતા, એના જે શબ્દો, તમને ઓરિજિનલ શબ્દો કહું છું, કપાળમાં તિલક ચાંદલો જોતા મને કહ્યું, તમે સ્વામિનારાયણ સંપ્રદાયને આશ્રિત લાગો છો નહીં, એના હરિભગત છો? મેં કીધું હા, એના છીએ. મને કે મને સ્વામિનારાયણ સંપ્રદાયનો બીજો તો કોઈ અનુભવ નથી, પણ ઘણા વર્ષ પહેલા સ્વામિનારાયણ સંપ્રદાયનું બહુ મોટું મંદિર અને બહુ મોટું સ્થાન એવું ગઢડા ગામ છે, એ ગઢડા હું દર્શન કરવા ગયો. અને ગઢડા જયારે હું દર્શન કરવા ગયો ત્યારે ગઢપુરની અંદર મંદિર તો બહુ ભવ્ય છે, પણ એમાં પધરાવેલા ગોપીનાથજી મહારાજ તો અદ્વિતીય સ્વરૂપ છે, અદ્વિતીય સ્વરૂપ. જ્યારથી મેં સ્વરૂપના દર્શન કર્યા છે, હું મહંતો હરિરામ હરિકૃષ્ણ મંદિરનો છું, પણ આજે પણ જ્યારથી દર્શન કર્યા ત્યારથી આજ દિવસ સુધી ધ્યાન એ ગોપીનાથજી મહારાજનું કરું છું. હરિરામ હરિકૃષ્ણ મંદિરના મહંત ધ્યાન ગોપીનાથજી મહારાજનું કરે, અદભુત સ્વરૂપ છે, અદભુત. સુરત મુનિ કે પ્રતાપશી ભગવાન શ્રીહરિએ ગોપીનાથજી મહારાજની મૂર્તિની સ્થાપના કરી છે. અને છેલ્લો સંકલ્પ ભગવાન શ્રીહરિનો પૂર્ણ થયો છે. છેલ્લો સંકલ્પ પૂર્ણ થતા આ લોકમાંથી વૃત્તિઓને પાછી વાળી લીધી છે. ક્વચિત સ્નાન, ક્વચિત નાસ્નન, ક્વચિત અન્નમ, ક્વચિત ફલમ, ક્વચિત પત્રચ્ચ બભુવે વાયુમેવમ ક્વચિત સચા. હવે ભગવાન ક્યારેક અન્નાજ જમે છે, ક્યારેક નથી જમતા, ક્યારેક ફલાહાર કરે, ક્યારેક ફલાહાર નથી કરતા, કોઈક દિવસ તો ફક્ત ભાજી જમે છે, ક્યારેક ભાજી નથી જમતા, ફક્ત પાણી પીએ છે, ક્યારેક તો વાયુ ભક્ષણ કરી દિવસ નિર્ગમન કરે છે. ભક્તજનો, એ તો સ્વયં પરમેશ્વર છે, એને માટે રાજીપો કુરાજીપો કઈ ના હોય, પરંતુ આપણને દેખાડ્યું, આપણને શીખડાયું, જીવનના અંતિમ તબક્કા સુધી આ સંસારના વ્યવહારમાં મથમથ નહીં કરતા, જીવનના અમુક તબક્કે એમાંથી પાછા વળી જાય અને વ્યવહારનો કારભાર છોકરા છૈયાને સોંપી દે અને મારી આરાધના કરી લેજો. આખી જિંદગીમાં મથમથ નહીં કરતા, એમાંથી કાંઈ નહીં નીકળે. આખી જિંદગીમાં મથમથ કરશો, છેલ્લે કાંઈ નહીં નીકળે. અરે કોઈ કદાચ લાખ મણ રેતી દળે તો એક તેલનું ટીપું એમાંથી ન નીકળે, આખા સમુદ્રને ઓલવી નાખે તો નખ પર લેટલું જેમ માખણ ન નીકળે, એમ ભગવાન સ્વામિનારાયણ કે આખી જિંદગી તમે એમાં મથમથ કરશો, છેલ્લે કાંઈ નહીં નીકળે, કાંઈ નહીં. જે દાડે લોકને છોડવાનો વારો આવશે તે દાડે જેમ ખાલી હાથે આવ્યા તેમ ખાલી હાથે જ આવવું પડશે. માટે જિંદગીના અમુક તબક્કે જગતમાંથી વૃત્તિઓને પાછી વાળીને મારું ભજન કરી લેજો. મોક્ષને માટે જીવન મળ્યું છે, બસ એને સુધારી લેજો. એવું દિવ્ય અને ભવ્ય જીવન જીવજો, બસ જે જીવનનો પોતાને એનો આનંદ હોય, ખુદને ખુદનો આનંદ હોય. અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે, અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે, અને બે ચાર કામ સારા થાય તો ઘણું છે. મુશ્કેલ જિંદગાની તેની તો મજા છે, પણ જીગરથી જામ જીરવાય તોય ઘણું છે. અને લવલેશ મોતનો ડર મુજને નહીં સતાવે, પરંતુ કોઈક મહેફિલમાં મારી ખોટ વર્તાય તો ઘણું છે. અને વધુ નથી અબળખોએ જીવવાનું, પરંતુ ઇજ્જતનું કફન ઓઢીને મરાય તોય ઘણું છે. અરમાન જિંદગીના પૂરા થાય તોય ઘણું છે. ભગવાન શ્રીહરિ બતાવી રહ્યા હે ભક્તજનો, આવો અદભુત મનુષ્ય દેહ મળ્યો છે, અદભુત રીતે સત્સંગની પ્રાપ્તિ થઈ છે. માટે જોજો, જેવા જન્મે એવા નથી મરી જવાના. આપણે ફક્ત મરવા માટે નથી જન્મા, પણ તો કંઈક કરીને મરવા માટે આ પૃથ્વી પર આવ્યા છે. મહારાજ કે આ વાતને તમે જિંદગીમાં ભૂલશો નહીં. એ ધગધગતી હે દુનિયા, એક સંતે અદ્ભુત વાત લખી, એ ધગધગતી હે દુનિયા, ઇસમે અપના ચના પકાના શીખ લો, યહાં રહેના તો મુશ્કિલ હૈ, યહાં રહેના તો મુશ્કિલ હૈ, મગર જીવન બનાના શીખ લો, મગર મુક્ત હોના શીખ લો, એ ધગધગતી હે દુનિયા, ઇસમે અપના ચના પકાના શીખ લો. જીવન કેવું જીવવું જોઈએ બતાવવા માટે ભગવાન સ્વામિનારાયણ શ્રીહરિએ સ્વયં મૃત્યુને પાછી વાળી લીધી છે. અને પ્રતાપશી પછી તો કોઈ પણ ભક્તજનો આવે ભગવાન શ્રીહરિની પાસે ભેટ અર્પણ કરે, કંઈક પ્રશ્ન કરે, ભગવાન શ્રીહરિ પ્રશ્ન કરે, તમે ક્યાંથી આવી રહ્યા છો? મહારાજ, અમે ભૂજથી આવીએ છીએ. તો તમે એક કામ કરો, અયોધ્યા પ્રસાદજી મારને મળી લો. કોઈ બીજા ભક્ત આવે ને એમ કે મહારાજ થોડું કામ છે, ક્યાંથી આવો છો? જૂનાગઢથી આવી છીએ. રઘુવીરજી મારને મળી લો. મહારાજ વડતાલથી આવી છીએ. રઘુવીરજી મારને મળી લો. ભગવાન શ્રીહરિ જગતના કોઈ વ્યવહારમાં માથું મારવા માંગતા નથી. ભગવાનના ભક્તો બસ આવું જીવન જીવજો. અમુક સમય એવો હોવો જોઈએ વ્યવહારમાં કોઈ માથું નહીં. છોકરા પૂછવા આવે તો કહી દો, હવે તને યોગ્ય લાગે કરી મેં ઘણા વર વ્યવહાર કર્યો, હવે તારા માથે બોજો છે. હું તો એમ કહું, કદી પણ સલાહ પણ નહીં આપો ખોટી, કારણ વિનેની સલાહ આપે ન કરો. અને અમુક સમયે આપણી સલાહ ગમતી પણ હોતી નથી, કારણ કે જમાનો બદલાઈ ગયો હોય છે. આપણે જૂના જમાનામાં જીવતા હોઈએ છીએ, મોડર્ન જમાના સુધી પહોંચી ગયા હોય, એટલે આપણી સલાહ એને ગમે પણ નહીં. પછી એને કારણ વિના સલાહ આપી આપ નહીં કરો કે આ વાડીમાં આ વાવજે, આ વાડીમાં આ વાવજે, આમ ધંધો કરી આમ કરી, એને જેમ કહો એમ કરાય. ઘણા ઘણા તો 80-80 વર્ષે ચિંતા કરતા, છોકરાને વ્યવહાર આવડે નહીં એટલે બધું કરવું પડે. કાલે સવારે મરી જવાનું પછી કોણ વ્યવહાર કરશે? કોઈ હે, હવે ટાઈમ થઈ ગયો છે. બધા જ પોતપોતાનું પ્રારબ્ધ લઈને આ પૃથ્વી પર આવતા હોય છે, અને બધાને ઠાકોરજીએ કાંઈ ને કાંઈ કળા આપી છે. જેને પેટ આપ્યું છે એને ભરતા આવડવાની કળા પણ ઠાકોરજી આપી છે, માટે ચિંતા નહીં કરતા. હવે પછી જીવન એવું હોવું જોઈએ આપણને સ્વયં આપણી ચિંતા થાય. કાલ હવારા દેહ પડી જશે, પછી રખે ને ક્યાંય કચાશ ન રહી જાય, મોક્ષમાં રખે ને ક્યાંય કાચું ન કપાઈ જાય, બસ એની સતત ચિંતા થવી જોઈએ. બસ બીજું કદાચ અધૂરું રહી જશે તો વાંધો નહીં આવે. સ્લેબ ભરાઈ ગયો છે, પ્લાસ્ટર બાકી રહી ગયું છે તો છોકરા કરી દે, એની ચિંતા નહીં કરતા. અરે પાયા ગળાઈ ગયા છે, પ્લીથ બંધાણે છે તો છોકરા મકાન પૂરું કરી નાખશે. અરે કદાચ કપાસ તરડી ગયો છે, આપણે જાવત થશે તો વીણી લે, પીડો નહીં રહેવા દે, ચિંતા છોડો. પણ મોક્ષમાં જો કાચું રહી જશે તો પછી એનું કોઈ પૂરું કરવાની માટે શક્તિમાન નથી. માટે ભગવાનના ભક્તો, અદભુત માણસનો દેહ મળ્યો છે બસ પરમાત્મા ભજલ્યો એવા ઘણા બધા ભક્તો હોય છે. થોડા સમય પહેલા એક ગામડામાં ગયેલા, એક ભગત સરસ ભજન કરે. બીજા હરિભગત મને કે, સ્વામી આ દાદા બહુ ભજની છે. ઓકે સ્વામી, દાદાને તમે શું સમજો છો? કે જ્યારે એનો જમાનો હતો, માને એની યુવાની હતી, સ્વામી 300 વીઘા જમીન એની પાસે, 6 બળદ, 2-3 ઘોડીઓ, 8-10 ભેંસો, જાહો જલાલી. ગામમાં કોઈ પણ કામ હોય ને દાદાને પૂછે, એનું કોઈ કરે જ નહીં. આમ કોઈ પણ કામ હોય, સારું નરસું, કોઈનો લગ્ન પ્રસંગ હોય તોય ભલે, કોઈનો દાડો હોય તોય ભલે, સ્વામી એને પૂછાય ને કામ ન થાય, સંબંધ કરે તો લોકો એને પૂછે એમ. 50 વર્ષ સુધી અને ગામમાં કામે બહુ સારા કર્યા સ્વામી, બિન હરીફ 4 વાર તો સરપંચ થયા, પણ 50 વર્ષની ઉંમર થઈ વ્યવહારને પડતો મૂકી દીધો, છોકરાને સોંપી દીધો. અને સ્વામી આ 17 વર્ષથી વ્યવહાર છોડી દીધો છે. 17 વર્ષથી વ્યવહાર છોડ્યા પછી નથી કોઈના લગ્નમાં ગયા, નથી કોઈના દાડામાં ગયા. સ્વામીના પાદરમાં 150 વીઘા જમીન છે, પણ 17 વર્ષથી વાડીમાં પગ નથી મૂક્યો. 17 વર્ષથી વાડીમાં પગ નથી મૂક્યો. 17 વર્ષથી છોકરાને પૂછ્યું નથી કે શું વાયુ, શું તને ઉપજ આવીને કેટલો પાક આવ્યો, એક પ્રશ્ન નથી પૂછ્યો. સવારમાં સ્વામી 5 વાગે એટલે મંદિરે પહોંચી જાય, બપોરના 11-11:30 વાગ્યા સુધી મંદિર લઈને ભજન કરે, બપોરે જઈને ઘેરે જમ્યા આવે, 2 કલાક આરામ કરીને વળી 2:30-3 વાગે પહોંચી જાય, રાત્રે 9 વાગે પાછા ઘેરે જાય. 17 વર્ષથી એનો ક્રમ છે. અન્નમ જીવન કે આ લોકનું ઘણું કરી લીધું, પરલોકનું પણ કરી લીધું. ભગવાનના ભક્તો, બે લોકનું જો કરવું છે ને વ્યવસ્થિત, તો સત્સંગે કરવો પડશે. કારણ કે પરલોકને સુધારવા માટે આલોકે સુધરવો જોઈએ. આલોક જેનો ન સુધરે પરલોકે ન સુધરે. કારણ કે યુવાની અવસ્થામાં નો ધંધામાં ધ્યાન આપ્યું હોય, વેસન કુટેવ નબળા નબળા કુસંગના જોગમાં રહ્યા હોય, જેથી કરીને ધંધા બિઝનેસમાં પણ ધ્યાન અપાય નહીં, અને બેફામ જિંદગી જીવે હોય, જેટલું કમાય એટલું સ્વાહા, જેટલું કમાય એટલું સ્વાહા, થોડું કમાતા હોય તમાકુ માવા બીડીથી ચાલતું હોય, એમ લાગે થોડું વધારે કમાણી છે થઈ ગઈ, પછી બોટલ વાળી શરૂ કરી દીધી, બધું સ્વાહા, કશું વધવા જ પામ્યું ન હોય. પછી 70 વર્ષની ઉંમર થાય તો મજૂરી ચાલુ ચાલુ રાખવી પડે, પછી સાયકલ લઈને પછી મજૂરી કરવા જવું પડે. 70 વર્ષે ભજન ક્યાં થાય કહો? માટે ભગવાનના ભક્તો, બરાબર યાદ રાખશો, બરાબર યાદ રાખશો, જીવનની અંતિ પળ સુધારવા માટે એક એક પળને સુધારવી પડશે, એક એક પળને સુધારવી પડશે.